મને 21 માં છે ત્યાંથી હું વાંચવા ચાલુ કરીશ. અને તારે જે કાનૂનો તેઓની આગળ રજૂ કરવા એ આ છે. જો તું કોઈ હિબ્રુ દાસ ખરીદે તો તે 6 વર્ષ સુધી ચાકરી કરે અને 7મે વર્ષે તે એમને એમ છૂટી જાય. અને જો તે છડો આવ્યો હોય તો તે છડો છૂટે. જો તે પરણેલો આવ્યો હોય તો તે તેની સાથે તેની સ્ત્રી પણ છૂટે. અને જો તેના શેઠે તેની સ્ત્રી કરાવી આપી હોય ને જો તેને પેટે તેના પુત્રો કે પુત્રીઓ થયા હોય તો તે સ્ત્રી તથા તેના છોકરા તેના શેઠના થાય ને પેલો એકલો છૂટે. પણ જો તે દાસ સ્પષ્ટ કહે કે હું મારા શેઠને તથા મારી સ્ત્રીને તથા મારા છોકરાને ચાહું છું, મારે તો છૂટવું નથી, તો તેનો શેઠ તેને ન્યાયાધીશોને રૂબરૂ લઈ જાય ને તે તેને દ્વારે પાસે જાય કે બારસાક પાસે લાવે અને તેનો શેઠ તેનો કાન આરતી વીંધે, એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય. અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા સારું વેચે તો દાસોની પેઠે તે ન છૂટે. જે માણસ તેને રાખી હોય તેને જો તે ન ગમે તો તે તેનું મૂલ્ય લઈને તેને છૂટી થવા દે. પારકા લોકોને ત્યાં તેને વેચવાની સત્તા તેને નથી, કેમ કે તેણે પોતાની પ્રત્યે ઠગાઈ કરી છે. અને જો તે તેના દીકરાને માટે તેને રાખે તો તે તેની પ્રત્યે પોતાની પુત્રીઓની પેઠે વર્તે. જો તે બીજીને રાખે તો તે તેની ખાધા ખોરાકી તથા લગ્ન હક માંથી કઈ કમતી ન કરે. અને જો તે તેની પ્રત્યે એ 3 ફરજો અદા ન કરે તો તે મફત એટલે વણ મૂલ્ય છૂટી જાય. જે કોઈ માણસ ને મારીને તેનું મોત નિપજાવે તે નિશ્ચય માર્યો જાય. પણ લાગ ટાકીને જો કોઈ છુપાઈ રહ્યો ન હોય પણ તેના હાથમાં દેવ કોઈને સોંપે તો તે નાસી જવા સારું એક જગ્યાએ હું તારી પાસે ઠરાવીશ. અને જો કોઈ માણસ જાણી જોઈને પોતાના પડોશી પર ધસી પડીને તેને કપટથી મારી નાખે તો એવાને મારી વેદી આગળથી પણ કાઢીને મારી નાખવો. અને જે કોઈ પોતાના બાપને કે પોતાની માને મારે તે નિશ્ચય માર્યો છે. અને જે કોઈ ચોરીથી મનુષ્ય હરણ કરીને તેને વેચે અથવા જો તે એના કબજામાં મળી આવે તો તે નિશ્ચય માર્યો છે. અને જે કોઈ પોતાના બાપને કે પોતાની માને શાપ દે તે નિશ્ચય માર્યો છે. અને જો કોઈ માણસ ટંડો કરતા હોય ને એક જણ બીજાને પથ્થરથી કે મુક્કીથી મારે કે મરી જાય નહીં પણ ખાટલે પડે. અને જો તે પાછો ઉઠે ને લાકડીએ ટેકીને હર પર કરી શકે તો તેને મારનાર છૂટી જાય. કેવળ એ પોતાના વખતની નુકસાની ભરી આપે ને તેને પૂરેપૂરો સાજો કરાવી આપે. અને જો કોઈ પોતાના દાસને કે પોતાની દાસીને લાકડીથી મારીને તેને ઠેર મારી નાખે તો તેને નિશ્ચય શિક્ષા થાય. પણ જો તે 1-2 દિવસનું જીવતું રહે તો તેને શિક્ષા ન થાય. પણ કેમ કે તે તેની પોતાની સંપત્તિ છે. અને જો માણસો એકબીજા સાથે લડતા કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા કરે ને તેથી ગર્ભપાત નિજે પણ પાછળથી બીજું કોઈ નુકસાન ન થાય તો તે સ્ત્રીનો ધણી તેને માથે ઠરાવે એટલો દંડ તેને આપવો પડશે અને ન્યાયાધીશો ઠરાવે તે પ્રમાણે તે આપે. પણ જો પછીથી બીજું કઈ નુકસાન થાય તો તારે જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ, બાળાને બદલે બાળવું, ઘાને બદલે ઘા, ફટકાને બદલે ફટકો ભરી આપવા. અને જો કોઈ માણસ પોતાના ચાકરની આંખ પર કે પોતાની ચાકરીની આંખ પર મારીને તે ફોડી નાખે તો તેની આંખની ખાતરથી તેને છોડી દે. અને જો તે પોતાના ચાકરનો દાંત કે પોતાની ચાકરીનો દાંત ભાગી નાખે તો તેના દાંતની ખાતરથી તેને છોડી દે. અને જો કોઈ બળદ કોઈ પુરુષને કે કોઈ સ્ત્રીને શિંગડું મારીને તેનું મોત નિપજાવે તો તે બળદને નિશ્ચય પથ્થરે મારો અને તેનું માંસ ન ખાવું, પણ બળદનો ધણી નિર્દોષ ઠરે. પણ જો તે બળદને પહેલેથી શિંગડું મારવાની ટીવ હોય ને તેના ધણીને પણ ખબર હોય તેમ છતાં તેણે કબજે રાખ્યો ન હોય અને તેથી તેણે પોતાના પુરુષનો અથવા સ્ત્રીનો જીવ લીધો હોય તો તે બળદ પથ્થરે માર્યો જાય ને તેનો ધણી પણ માર્યો જાય. અને જો તેને માથે મૂલ્ય ઠરાવવામાં આવે તો તેના જીવને સાટે જે મૂલ્ય તેને માથે ઠરાવવામાં આવ્યું તે ભરી આપે. તેણે કોઈના દીકરાને શિંગડું માર્યું હોય કે કોઈની દીકરીને શિંગડું માર્યો તો પણ આ કાનૂન પ્રમાણે તેના પર અમલ કરવો. જો તે બળદ કોઈના ચાકરને કે કોઈની ચાકરીને શિંગડું મારે તો તેનો ધણી તેના શેઠને 30 શેકલ રૂપો ભરીને આપે તે બળદ પથ્થરે મરાય. અને જો કોઈ માણસ કોઈ ખાડો ખોદે અથવા જો કોઈ માણસ ખાડો ખોદીને તેને ઢાંકે નહીં ને તેમાં પોતાના બળદ કે કોઈનું ગધેડું પડી જાય તો ખાડાનો માલિક તેનું મૂલ્ય ભરી આપે ને તેમના માલિકને પૈસા આપે ને મોયેલું જાનવર તેનું થાય. અને જો કોઈ માણસ નો બળદ બીજાના બળદ ને મારીને મારી નાખે તો તેઓ જીવતા બળદ ને વેચીને તેની કિંમત વેચી લે, ને મુયલા ને પણ તેઓ વેચી લે, અથવા પોતાના બળદ ને અગાઉથી મારવાની ટેવ છે એવી ખબર તેના માલિક ને હોવા છતાં જો તેને તેને કબજે રાખ્યો ન હોય તો તે બળદ ને બદલે બળદ નિશ્ચય આપે ને મુયેલું જાનવર તેનું થાય.
પરમેશ્વરના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. નિર્ગમન નું પુસ્તક ને તેનો 22મો અધ્યાય. જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે તો તે એક બળદ ને બદલે 5 બળદ, એક ઘેટા ને બદલે 4 ઘેટા આપે. જો કોઈ ચોર ખાતર પડતા પકડાઈ જઈને એવો માલ ખાય કે તે મરી જાય તો તે ખૂન કર્યું ગણાય નહીં. જો સૂર્ય ઉગ્યા પછી તેને મારે તો તેને દોષ લાગે, ચોરેલા માલની નુકસાની ભરી આપે. અને જો તે છેક કંગાલ હોય તો તેની ચોરીને લીધે પોતે વેચાઈ જાય. જો ચોરેલી વસ્તુ તેના કબજામાં જીવતી મળી આવે પછી તે બળદ હોય કે ગધેડું હોય કે ઘેટું હોય તો તે બમણું ભરી આપે. જો કોઈ માણસ કોઈ ખેતર કે દ્રાક્ષાવાડી ભેળાઈ દે એટલે તેમાં પોતાનું ઢોર છૂટું મૂકે ને તે બીજાનું ખેતર ચરી જાય તો તે પોતાના ખેતરની ઉત્તમ પેદાશમાંથી તથા પોતાની દ્રાક્ષવાડીની ઉત્તમ ઉપજમાંથી પેલાને નુકસાની ભરી આપે. જો આગ સળગી ઉઠીને જાખલાને ઝડપે ને તેથી કોઈના અનાજના ઓઘા અથવા ઉભું ધાન્ય અથવા ખેતર બળી જાય તો આગ સળગાવનાર નિશ્ચય નુકસાની ભરી આપે. જો કોઈ માણસ પોતાના પડોશીને પૈસા કે મિલકત થાપણ રાખવાને સોંપે ને તે માણસને ગેરથી તે ચોરાઈ જાય અને જો ચોર પકડાય તો તે બમણું ભરી આપે. ચોર ન પકડાય તો પોતે પોતાના પડોશીના માલ પર હાથ માર્યો છે કે નહીં તેના નિર્ણય માટે તે ઘરધણી ન્યાયાધીશો આગળ રજૂ થાય. બળદ વિશે કે ગધેડા વિશે કે ઘેટા વિશે કે વસ્ત્ર વિશે કે કોઈ ખોવાયેલી વસ્તુ એના વિશે કોઈ એવું કહે કે આ તે જ વસ્તુ છે તે વિશેના ગુનાની પ્રત્યેક બાબતમાં બંને પક્ષની તકરાર ન્યાયાધીશોની રૂબરૂ રજૂ થાય અને ન્યાયાધીશો જેને ગુનેગાર ઠરાવે તે પોતાના પડોશીને બમણો ભરી આપે. જો કોઈ માણસ પોતાના પડોશીને ત્યાં સાચવવા સારું ગધેડું કે બળદ કે ઘેટું કે કોઈ પણ જાનવર સોંપે અને તે મરી જાય કે તેને કઈ નુકસાન થાય કે કોઈના ન દેખતા કોઈ તેને હાંકી જાય તો તે બંને માણસ યહોવાના સમ ખાય કે મેં મારા પડોશીની વસ્તુ અડકાર્યો નથી. એટલે તેનો માલિક તે કબૂલ રાખે, પડોશી નુકસાની ભરી આપે નહીં. પણ જો તેની પાસેથી ચોરાઈ જાય તો તે તેના માલિકને તેની નુકસાની ભરી આપે. જો તેને ફાડી ખાવામાં આવી હોય તો તે તેને પુરાવા તરીકે રજૂ કરે, ફાડી નંખાયેલાને માટે તે નુકસાની ભરી આપે નહીં. અને જો કોઈ માણસ પોતાના પડોશીની પાસેથી કંઈ માગી લે ને તેનો માલિક તેની સાથે ન હોય એટલામાં તેને નુકસાન થાય અથવા તે મરી જાય તો તે નિશ્ચય નુકસાની ભરી આપે. જો તેનો માલિક તેની સાથે હોય તો તે નુકસાની ભરી આપે નહીં. જો તે ભાડે આણેલું હોય તો ભાડામાં તે વળી ગયું સમજવું. અને જો કોઈ માણસ સગાઈ કર્યા વગરની કુમારિકાને લલચાવીને તેની સાથે કુકર્મ કરે તો તેને પલ્લું આપીને પરણે. જો તેનો બાપ તેને તેની જોડે પરણાવવાને ઇનકાર કરે તો કુમારિકાના પલ્લા પ્રમાણે તે પૈસા ભરી આપે તો જાદુગરને જીવતી રહેવાના દે. જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નિશ્ચય માર્યો જાય. એકલા યહોવા વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારનો પૂરો સંહાર કરાય. અને તું પરદેશીને હેરાન ન કર ને તેના પર જુલમ ન કર, કેમ કે તમે મિસર દેશમાં પરદેશી હતા. તમે કોઈ વિધવાને કે અનાથ છોકરાને દુઃખ ન દો. જો તું તેઓને કોઈ પણ પ્રકારે દુઃખ દે ને જો તેઓ મને જરા પણ પોકારશે તો હું નિશ્ચય તેમનો પોકાર સાંભળીશ અને મારો ક્રોધ તપી ઉઠશે ને હું તમને તરવારથી મારી નાખીશ અને તમારી સ્ત્રીઓ વિધવાઓ તથા તમારા છોકરા અનાથ થશે. તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા ને તેને માથે તું વ્યાજ ન ચઢાવ. જો તું કદી તારા પડોશીનું વસ્ત્ર ગીરો રાખે તો સૂર્યાસ્ત થયા અગાઉ તે તેને પાછું આપવું, કેમ કે તેને ઉડવાનું તે એકલું એ જ છે ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્ત્ર છે, તે બીજું શું ઓળીને સુવે. અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ, કેમ કે હું કૃપાળુ વૃક્ષોની નિંદા ન કર, ને તારા લોકોના કોઈ અધિકારીને શ્રાપ ન દે. તારી ઉપજ તથા તારા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરતા ઢીલ ન કર. તારો જ્યેષ્ઠ પુત્ર મને આપ. તારા બળદ તથા તારા ઘેટા વિશે પણ તું એમ જ કર. સાત દિવસ તે પોતાની માની સાથે રહે, આઠમે દિવસે તે તું મને આપ, અને તમે મારા પવિત્ર માણસો થાવ માટે વનમાં જાનવરે ફાડી ખાધેલાનું માંસ તમે ન ખાઓ, તે કૂતરાને નાખી દો.
તેવીસમો અધ્યાય. તું જૂઠી અફવા માની ન લે, દુષ્ટની સાથે સામેલ થઈને તું જૂઠી સાક્ષી ન પૂર. ઘણાઓને અનુસરણ કરીને તું દુષ્ટતા ન કર, અને કોઈ મુકદમામાં ઘણાની તરફેણમાં વળી જઈને જૂઠી સાક્ષી પૂરીને ન્યાય ન મર, અને ગરીબ માણસના દાવામાં પક્ષપાત ન કર. તું તારા શત્રુઓના બળદને કે તેના ગધેડાને નાસી જતા જુએ તો તે તને જરૂર તેને પાછું પહોંચાડ. જો તું તારા દુશ્મનના ગધેડાને તેના ભારથી ચગદાઈ પડી રહેલું દેખે તો તેની તેને ખાતર તેને છૂટું કરવાની મરજી તને ન હોય તો તેને સહાય આપીને તારે તેને છૂટું કરવું જ. તું ગરીબના દાવામાં ન્યાય ન મરડ, જૂઠી બાબતથી દૂર રહે, અને નિર્દોષને તથા ન્યાયીને તું મારી ન રાખ, કેમ કે હું દુષ્ટને ન્યાય ઠરાવીશ નહીં. તું કઈ લાંચ ન લે, કેમ કે લાંચ દેખતાને અંધા બનાવે છે, અને ન્યાયોના દાવા નોંધો વાળે છે. અને પરદેશીને તું હેરાન ન કર, કેમ કે તમે મિશ્ર દેશમાં પરદેશી હતા માટે તમે પરદેશીની લાગણી જાણો છો. અને છ વર્ષ તું તારા ખેતરમાં વાવેતર કર ને તેની ઉપજ ભેગી કર, પણ સાતમે વર્ષે તેને વિશ્રામ આપીને પડતર રાખ, કે તારા લોકમાંના ગરીબોને ખાવાનું મળે, અને તેઓ પોળિયું મૂકે તે વન પશુઓ ખાય. તારી દ્રાક્ષવાડી તથા તારી જેતવાડીને પણ તું તે પ્રમાણે કર. છ દિવસ તું તારું કામ કર ને સાતમે દિવસે વિશ્રામ લે, કે તારા બળદને તથા તારા ગધેડાને વિશ્રામો મળે, ને તારા દાસીનો દીકરો તથા પરદેશી વિશ્રામ લે. અને જે ઘણી બાબતો મેં તમને કહી છે તે વિશે સાવચેત રહો, અને અન્ય દેવોના નામ ન ઉચ્ચાર, ને તે તારા મુખમાંથી ન સંભળાય. વર્ષમાં તું મારે સારું ત્રણ વાર પર્વ પાર, બે ખમીર રોટલીનો પર્વ પાર, એટલે મેં તને મેં આજ્ઞા આપી છે તે પ્રમાણે આબિલ માસમાં ઠરાવેલ સમયે બે ખમીર રોટલી તું સાત દિવસ ખા, કેમ કે તે માસમાં તું મિસરમાંથી નીકળ્યો, અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહીં. વળી ખેતરમાંથી વાવેલામાંથી લઈ તારી મહેનતના પ્રથમ ફળનું એટલે કાપડેલો પર્વ પાર, અને વર્ષને અંતે ખેતરમાંથી તારી મહેનતનું ફળ ભેગું કરે ત્યારે તું સંગ્રહ પર્વ પાર. તારામાંના દરેક પુરુષે વર્ષમાં ત્રણ વાર પ્રભુની આગળ હાજર થવું. મારા યજ્ઞનું રક્ત તું ખમીરી રોટલી સહિત અર્પણ કરીશ માં, તેમ મારા પર્વનો મેજ તું આખી રાત દિવસ સુધી રહેવા ના દે. તારી જમીનનું પહેલું જ પ્રથમ ફળ તું યહોવા તારા દેવના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તારી માના દૂધમાં બાફીશ માં. જો માર્ગે તને સંભળાવવાને માટે ને મેં જે ઠેકાણું સિદ્ધ કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂધને મોકલું છું, તેની વાતને ધ્યાન દેજે, અને તેની વાણી ઉચ્ચારજે, ને ક્રોધ ચડાવીશ નહીં, કેમ કે તમારો અપરાધ માફ કરાશે નહીં, કારણ કે મારું નામ તેનામાં છે. પણ જો તું તેની વાણી સાંભળ્યા જ કરીશ, ને હું જે કહું છું તે બધું જ કરીશ, તો હું તારા વેરીઓનો વેરી ને તારા શત્રુઓનો શત્રુ થઈશ, કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરીઓ તથા હિત્તિઓ તથા પરિજી તથા કનાની હિવ્યો તથા યબસીઓ લોકોની પાસે તે તને લઈ જશે, અને હું તેઓને નષ્ટ કરીશ. તેઓના દેવો આગળ તું ન નમીશ, ને તેઓની સેવા ન કરીશ, ને તેઓના કામ પ્રમાણે ન કરીશ, અને તેઓને તું તદ્દન તોડી પાડ, ને તેઓના સ્તંભોને ચૂરે ચૂરા કર. વળી તમે યહોવા તમારા દેવની સેવા કરજો, ને તે તારા અન્નજળને આશીર્વાદ આપશે, ને હું તારી મધ્યથી રોગ દૂર કરીશ. તારા દેશમાં ગર્ભપાત થશે નહીં, ને વાંજણી પણ હશે નહીં. તારા આયુષ્યના પૂરા દિવસો હું તને આપીશ. હું તારી આગળ મારો ત્રાસ એવો મોકલીશ કે સગડા લોકોમાં થઈને તું જશે તેમને હું થરથરાવી નાખીશ, ને તારા સર્વ શત્રુઓ તારી તરફ પૂંઠ ફેરવે એવું હું કરીશ. વળી તારી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિત્તી લોકને તારી આગળથી હાંકી કાઢશે. હું એક જ વર્ષમાં તેમને તારી આગળથી હાંકી કાઢીશ નહીં. રખેને દેશ ઉજ્જળ થઈ જાય, ને જંગલના સ્વાપદો તારી સામે વધી જાય. તું વધી જાય, ને દેશનો વારસો પામે ત્યાં સુધીમાં હું તેમને તારી આગળથી રફતે રફતે હાંકી કાઢીશ. અને લાલ સમુદ્રથી તે પલિસ્તીઓના સમુદ્ર સુધી, ને અરણ્યથી તે નદી સુધી હું તારી સરહદ ઠરાવીશ, કેમ કે દેશના રહેવાસીઓને હું તમારા હાથમાં સોંપીશ, અને તું તેઓને તારી આગળથી હાંકી કાઢીશ. તું તેઓને સાથે અથવા તેઓના દેવોની સાથે કરાર કરીશ માં તેઓ તારા દેશમાં ન વસે,
રખીને તેઓ તારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે, કેમ કે જો તું તેઓ દેવોની સેવા કરે તો જરૂર તે તેને ફાંદારૂપ થઈ પડશે.
અને તેણે મૂસાને કહ્યું, યહોવાની પાસે ઉપર આવ, તું તથા હારૂન તથા નાદાબ તથા અબીહુ તથા ઇસ્રાયલના વડીલોમાં 70 ઉપર આવો અને દૂર રહીને ભજન કરો. અને મૂસા એકલો યહોવાની પાસે આવે, પણ તેઓ પાસે ના આવે તેમ લોકો તેની સાથે ઉપર આવે નહીં. પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો કઈ સંભળાવ્યા, અને બધા લોકે એક અવાજે ઉત્તર આપ્યો, યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાડીશું. અને મૂસાએ યહોવાની સર્વ વાતો લખી ને સવારે વહેલા ઉઠીને તેણે પર્વતની ખરીટીમાં એક વેદી તથા ઇસ્રાયલના 12 કુળ પ્રમાણે 12 સ્તંભ બાંધ્યા. વળી તેણે ઇસ્રાયલ પુત્રોમાંના કેટલા એક જુવાનોને મોકલ્યા કે જેઓએ દહનતણો ચડાવ્યા ને યહોવાની આગળ બળદના સાંતપણ કર્યા. ને મૂસાએ અર્ધું રક્ત લઈને વાસણોમાં રાખ્યું અને અર્ધું રક્ત તેણે વેદી પર છાંટ્યું. અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતા વાંચ્યું અને તેઓએ કહ્યું, યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કહીશું ને પાડીશું. પછી મૂસાએ રક્ત લીધું ને લોકો પર છાંટીને કહ્યું, જુઓ તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કરે છે તેનું રક્ત આ છે. ત્યારે મૂસા તથા અરુણ તથા નાદાબ અને અબીહુ તથા ઇસ્રાયલના 70 વડીલો ઉપર ચડ્યા અને તેઓ એક ઇસ્રાયલના દેવને રીટો અને તેના પગ તળે જાણે નીલમના જેવી ફર સંબંધી હતી અને તે આકાશના જેવી નિર્ભર હતી. અને તેણે ઇસ્રાયલ પુત્રોના સરદારો પર હાથ ઉપાડ્યો નહીં અને તેઓ એ દેવને જોયો ને ખાધું તથા પીધું. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું પર્વત પર મારી પાસે આવ ને ત્યાં ઉભો રહે અને શિલા પાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે તે હું તને આપીશ, એ માટે કે તું તેઓને શીખવે. અને મૂસા તથા તેનો સેવક તેઓ સુવા ઉઠ્યા અને મૂસા દેવના પર્વત પર ગયો અને તેણે વડીલોને કહ્યું, અમે તમારી પાસે પાછા આવીએ ત્યાં સુધી અહીં રહીને અમારી રાહ જોજો અને જુઓ હારૂન તથા હુર તમારી સાથે છે, જે કોઈ ને કઈ તકરાર હોય તે તેમની પાસે જાય. પછી મૂસા પર્વત પર ચડ્યો ને મેઘે પર્વતને ઢાંકી દીધો અને યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર થંભ્યું ને 6 દહાડા સુધી મેઘે તેને ઢાંકી રાખ્યો. અને 7મે દિવસે તેણે મેઘમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો અને ઇસ્રાયલ પુત્રોની દ્રષ્ટિમાં યહોવાના ગૌરવનો દેખાવ પર્વતના શિખર ઉપર ખાઈ જનાર અગ્નિ જેવો હતો. અને મૂસા મેઘની અંદર પેસીને પર્વત પર ચડ્યો અને મૂસા 40 દહાડા તથા 40 રાત પર્વત પર રહ્યો.
નિર્ગમન 25. અને યહોવાએ મૂસાની સાથે બોલતા કહ્યું કે ઇસ્રાયલ પુત્રોને કહે કે તેઓ મારે સારું દાન ઉઘરાવે. જેના મનમાં આપવાની હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો. તેઓની પાસેથી જે દાન ઉઘરાવું તે આ પ્રમાણે સોનું તથા રૂપું તથા પિત્તળ અને નીલ તથા જાંબુડા તથા કિરણજી રંગો ને શણ ને બકરાના વાળ અને ઘેટાના લાલ રંગેલા ચામડા તથા સીલ માછલાના ચામડા ને બાવળનું લાકડું બત્તીને માટે તેલ અભિષેકના તેલને સારું તથા સુવાદિત દૂધને સારું સુગંધ્યો ગોમેદ પાસાઓને એફો તથા ઉરુપત્રને માટે જળવાના પાસાણો અને તેઓ મધ્યે મારે સારું પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓ મધ્યે રહું. જે સર્વ હું તેને દેખાડું છું એટલે મંડપનો નમૂનો તથા તેના સર્વ સામાનનો નમૂનો તે પ્રમાણે તમે તે બનાવો. અને તેઓ બાવળનો કોષ બનાવે જેની લંબાઈ 2.5 હાથ ને તેની પહોળાઈ 1.5 હાથ ને તેની ઊંચાઈ 1.5 હાથની હોય. અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, માહેથી તથા બહારથી તું તેને મઢ ને તેને ફરતી સોનાની કિનારી બનાવ. અને તેને સારું તું સોનાના 4 કડા ઢળ ને તેમને તેના 4 પાયામાં જળ અને 1 બાજુએ 2 કડા ને બીજી બાજુએ 2 કડા એ પ્રમાણે રાખ. અને તું બાવળના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ અને કોષ ઉચકવાને માટે તો કોષની બાજુઓ પરના કડામાં દાંડા ઘાલ. દાંડા કોષના કડામાં રહે તેઓ તેમાંથી લઈ લેવામાં ન આવે. અને હું જે સાક્ષરેખ તને આપીશ તે તું કોષમાં મૂકજે. વળી તું ચોખ્ખા સોનાનું દયાસન બનાવ, તેની લંબાઈ 2.5 હાથ ને પહોળાઈ 1.5 હાથની હોય. અને તું સોનાના 2 કરુબો બનાવ, તેઓ દયાસનના 2 છેડા પર ઘડતર કામ ના થાય અને 1 કરુબ 1 છેડા પર ને બીજો 2 છેડા પર બનાવ. દયાસન ને 2 છેડે તેની સાથે સળંગ એ પ્રમાણે તું કરુબો બનાવ અને કરુબો પાંખો ઊંચી પ્રસારીને મુખો સામસામા રાખીને દયાસન પર પોતાની પાંખોથી આચ્છાદાન કરે. કરુબના મોં દયાસન બની રહે અને કોષ ઉપર તું દયાસન મૂક અને હું તને જે સાક્ષલેખ આપીશ તે તું કોષની અંદર મૂકજે અને ત્યાં હું તને મળીશ. ને ઈસરાયલ પુત્રોને સારું જે આજ્ઞા હું તને આપીશ તે સર્વ વિશે સાક્ષલેખા કોષ ઉપરના દયાસન ઉપરથી બે કરુબોની વચમાંથી હું તારી સાથે વાત કરીશ. વળી તું બાવળની મેજ બનાવ, તે બે હાથ લાંબી એક હાથ પહોળી તથા દોઢ હાથ ઊંચી અને તું તેને ચોખ્ખા સોનાથી મત ને તેને ફરતી સોનાની કિનારી બનાવ અને તેને ફરતી તું ચાર આંગળની કોર બનાવ ને કોરની આસપાસ સોનાની કિનારી બનાવ અને તેને માટે સોનાના ચાર કડા બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડ. મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડા કોરની નજીક રહે અને તું મેજ ઊંચકવા તારું બાવાના દાંડા બનાવીને તેમને સોનાથી મઢ અને તું તેની થાળીઓ તથા કરચીઓ તથા વાડકા તથા રેડવાના માટે પ્યાલા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાના બનાવ અને તું સદા મારી આગળ મેજ પર અડપેલી રોટલી ખાય. ભાઈ તું ચોખ્ખા સોનાનો ટુક્સ બનાવ તે ઘડતર કામનું હોય ને તેની બેઠક તેનો દાંડો તેના ચાડા તેની કડીઓ તથા તેના ફૂલો તે સર્વ એક જ ટુકડામાંથી ઘડી કાઢેલા હોય અને તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળે. એક બાજુમાંથી દીપ વૃક્ષની ત્રણ શાખાઓ ને બીજી બાજુમાંથી દીપ વૃક્ષની ત્રણ શાખાઓ. એક શાખામાં ત્રણ બદામ ફૂલના આકારના ચાડા એક કળી તથા એક ફૂલ અને એક બીજી શાખામાં ત્રણ બદામ ફૂલના આકારના ચાડા એક કળી તથા એક ફૂલ. તે પ્રમાણે દીપ વૃક્ષમાંથી નીકળતી છ શાખાઓ હોય અને દીપ વૃક્ષના ચાર બદામ ફૂલના આકારના ચાડા તેઓની કળીઓ તથા તેઓના ફૂલો સુધા હોય અને શાખાઓની એક જોડની નીચે તેની સાથે એક કળી તથા બીજી જોડની નીચે તેની સાથે એક કળી તથા ત્રીજી જોડની નીચે તેની સાથે એક કળી. એ પ્રમાણે દીપ વૃક્ષમાંથી નીકળતી છ શાખાઓનું કરવું તેઓની કળીઓ તથા શાખાઓ તેની સાથે હોય તે તમામ ચોખ્ખા સોનાના એક જ ટુકડાનું ઘડી કાઢેલું થાય. વળી તેના તું સાત દીવા બનાવજે અને તેની આગળ અજવાળું આપવા સારું તેઓ દીવા સળગાવે અને તેના ચીપિયા તથા તેની પકડીઓ ચોખ્ખા સોનાના થાય અને આ બધા પાત્રો સુદ્ધા તે એક તાલંગ સોનાનું બને. અને જોજે તેઓનો જે નમૂનો તને પર્વત પર દેખાડવામાં આવ્યો છે તે પ્રમાણે તું તેઓને બનાવ. કિશોર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો બાપ. આમેન.